તારીખ 10/2/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 629 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 286
અત્રેથી પ્રસંગે લખેલા ચાર પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમના બે પ્રશ્નના ઉત્તર સંક્ષેપમાં છે. ચાર પ્રશ્નો લખેલા, આગળ તો પાંચ પ્રશ્નોનો હતો પણ ચાર પ્રશ્નોનો કોઈ પત્ર નથી મળતો. પાંચ પ્રશ્નોમાં તો કેવળ જ્ઞાન પર ક્ષેત્ર સમય દર્શન એ સંબંધના હતા. એ પ્રશ્નોનો અનુસંધાન નથી. ઉપરના પ્રશ્નોનો 628માં એક પ્રશ્ન છે કે ગુણના સમુદાયથી જીવદીયું એવું કાંઈ ગુણનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ. આ પ્રશ્ન તમ વગેરેથી બને તો વિચાર કરશો. દ્રવ્યાનુયોગનો વિષય છે પ્રશ્ન. પ્રશ્નમાં ચાર પ્રશ્નોનો જે પત્ર છે એ ઉપલબ્ધ નથી થયો એવું લાગે છે, પણ આ પ્રશ્ન દોહરાવેલો છે. ચાર પ્રશ્નમાં બે પત્રનો ઉત્તર તો સંક્ષેપમાં લખ્યો છે એમ પોતે ટીકા કરે છે અને તે સામાન્યપણે યોગ્ય છે એટલું પણ પ્રમાણ બતાવ્યું છે. તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનથી ત્રણ પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે. જે બંને પ્રશ્નો સંક્ષેપમાં ઉત્તર લખ્યો છે તે વિશેષપણે લખવા યોગ્ય છે અને સૂક્ષ્મપણે વિચારીને સૂક્ષ્મ આલોચનથી, આલોચન શબ્દ વાપર્યો છે. સૂક્ષ્મ આલોચન એટલે જરા અવલોકીને ઝીણવટથી સૂક્ષ્મપણે અવલોકીને તે પ્રશ્ન લોક લોચ લોક ઉપરથી લોચ અવલોક આલોચ એવી રીતે છે તે પ્રશ્નનો ઉત્તર લખવા યોગ્ય છે. એવી રીતે લખજો, લખવા યોગ્ય છે અથવા વિચારજો, વિચારીને લખજો. એ ચારમાં તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે એમ કરીને જે ઉપરનો પ્રશ્ન છે એ દોહરાવેલો છે. 628 વાળો આમાં ત્રીજો છે ચારની અંદર. તે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે કે ગુણના સમુદાયથી જુદું એવું ગુણનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ. શું પ્રશ્ન છે? આત્મામાં અનંત ગુણો છે, એ ગુણો એક સાથે રહેલા છે, સમુદાય એટલે એક સાથે રહેલા છે, તો એક સાથે બધા ગુણો રહે તે જ દ્રવ્યનું સ્વરૂપ છે, ગુણીનું સ્વરૂપ છે. ગુણના સમૂહ કે એનાથી કંઈક જુદું એવું ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે. અર્થાત અથવા પ્રશ્નને વધારે સ્પષ્ટ કરે છે કે બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ, કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું કાંઈ પણ દ્રવ્યનું બીજું હોવા પણ છે. આવો પ્રશ્ન હતો કે ગુણનો સમુદાય તે જ દ્રવ, કે ગુણના સમુદાયને આધારભૂત એવું પણ કંઈક બીજું દ્રવ્યનું હોવા પણ છે. આ પ્રશ્ન છે. ગુણ સમુદાયો દ્રવ્યમ પંચાધ્યાયમાં સુધરાયું છે. ગુણ સમુદાયો દ્રવ્યમ જે પ્રમાણના વિષયને જ દ્રવ્ય સમજે છે એને ઘણી વાર આ પરિભાષામાં તકલીફ થાય છે કે પર્યાય તો આમ આવી નહીં, પણ આ સૂત્ર પંચાધ્યાયીમાં પણ છે અને પ્રશ્નોત્તર માળામાં પણ આ વિષય લીધો છે આપણે. હા, ગોપાલદાસજી બરૈયા એમણે પણ આ વિષય લીધો છે, ગુણ સમુદાયો દ્રવ્યમ. પ્રશ્ન એ પૂછ્યો છે કે ગુણનો સમુદાય તે દ્રવ્ય, કે ગુણના સમુદાયને આધારભૂત છે એવું કોઈ દ્રવ્યનું સ્વરૂપ છે. પ્રશ્ન સૂક્ષ્મ છે, તેના ઉત્તરમાં એમ લખ્યું કે આત્મા ગુણી છે, તેના ગુણ જ્ઞાન દર્શન વગેરે જુદા છે, એમ ગુણી અને ગુણની નિરીક્ષા કરી તથાપિ ત્યાં વિશેષ વિવિક્ષા કરવી ઘટે છે કે જ્ઞાન દર્શન આદિ ગુણથી જુદું એવું બાકીનું આત્મા પણ શું, તે પ્રશ્ન છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. શું કહે છે? ઉત્તર સામાન્યપણે ઠીક છે કે આત્મા એ પદાર્થ છે, તે ગુણી છે, તેના જ્ઞાન દર્શન વગેરે અનેક ગુણો છે. એક ગુણની પણ એવા અનેક ગુણો છે. ઠીક છે, વાત એક ગુણી છે એને અનેક ગુણો પણ છે. એમ ગુણી અને ગુણની તમે વિવિક્ષા કરી સામાન્યપણે એ વાત બરાબર છે, તથાપિ ત્યાં વિશેષ વિવિક્ષા કરવી ઘટે છે. એટલે વધારે ચોખવટ તમે કરો. શું ચોખવટ માગે છે પોતે શ્રીમદજી? કે જ્ઞાન દર્શન આદિ ગુણથી જુદું એવું બાકીનો આત્મા પણ શું, આ મારો પ્રશ્ન છે. પોતે પોતાનો પ્રશ્ન વધારે સ્પષ્ટ કરે છે કે જ્ઞાન દર્શનથી જુદું એવું આત્મા પણ શું, એમ કેવું છે? શું પ્રશ્નનું હાર્દ છે કે ગુણ અનંત ગુણોનો સમુદાય તે દ્રવ્ય, તો એક કોથળીમાં રૂપિયા ભર્યા છે અને રૂપિયાની કોથળી કહીએ એવી રીતે ગુણ અને દ્રવ્યનું સ્વરૂપ છે કે નહીં? તો દ્રવ્યનું સ્વરૂપ શું? અથવા જો દ્રવ્યમાંથી બધા ગુણો બાદ કરી દેવામાં આવે, હવે ઉલટા મહિને આપણે વિજ્ઞાન છે પદાર્થનું, કે જો દ્રવ્યમાંથી બધા ગુણોને બાદ કરવામાં આવે તો કઈ આત્મા પણ દ્રવ્યત્વ પણ રહી જાય? તો કઈ ન રહીએ. ગુણો બધા એક તર્ક કરવામાં આવે કે પદાર્થમાંથી બધા ગુણો જો બાદ કરી દઈએ અને પછી એ પદાર્થને વિચારીએ કે આમાં દ્રવ્યપણું શું, આત્માપણું શું, જ્ઞાન દર્શન આદિ સ્વભાવને કાઢી લઈએ જ્ઞાનમાંથી, તો પછી કઈ આત્માપણું બાકી રહીએ છે? તો કે તો નથી રહેતો. જો તો નથી રહેતું તો એ જ્ઞાન દર્શન આદિનો જે સમુદાય છે એ આત્માપણું છે? આ મારો પ્રશ્ન છે. પ્રશ્ન આ છે, એનો ઉત્તર એમ વિચારી શકાય કેમ કે અહીંયા એનો ઉત્તર નથી આપ્યો. પત્રની અંદર પોતે ઉત્તર નથી આપ્યો, પોતે તો પ્રશ્ન પૂછ્યો જ છે, એટલે એ ઉત્તર પાછો વાંચવા દેવો ખરો. તો દ્રવ્યત્વ શું છે? દ્રવ્યમાં દ્રવ્યત્વ શું છે અને ગુણત્વ શું છે? આ વસ્તુ જો સમજાય તો આનો ઉત્તર અર્થ પ્રકારે બંધ બેસે છે, નહીતર એનો ઉત્તર બંધ બેસે નહીં. હવે દ્રવ્યત્વ તો એ છે કે જે અનંત ગુણોને આધારભૂત એવું એક પદાર્થનો એક ધર્મ છે કે જે અનંત ગુણોને આધારભૂત થઈ શકે છે. ફરક શું છે? કે એક ગુણને બીજા ગુણનો આધાર નથી, કોઈ ગુણને કોઈ ગુણનો આધાર નથી, પણ અનંત ગુણોને દ્રવ્યનો આધાર છે. જો અનંત ગુણોને દ્રવ્યનો આધાર છે તો જે આધાર આપે છે તે આધાર અને જેના આધારે છે, આધાર આધેય જેને કહેવામાં આવે, ગુણો છે તે આધેય છે, એટલે આધાર લેવાને યોગ્ય છે અને દ્રવ્ય છે તે એનો આધાર છે. ગુણોનો આધાર દ્રવ્ય છે, તો એ રીતે આધાર આધેયપણું જેને લાગુ પડે છે. ગુણોને આધારપણું નથી, દ્રવ્યને આધારપણું છે, એટલો ફરક છે દ્રવ્યને ગુણોમાં. દ્રવ્યને ગુણમાં આટલો ફરક છે કે ગુણો છે તે આધેય છે, દ્રવ્ય છે તે આધાર છે. જુદું શું એમ પ્રશ્ન પૂછો છે. જો ગુણને બાદ કરી લઈએ છીએ પદાર્થમાંથી તો કઈ મળતું નથી. ગુણો બધા લઈ લ્યો, એનો સ્વભાવ લઈ લ્યો દ્રવ્યમાંથી, દ્રવ્ય સામાન્ય લેવું છે કે જો એમાંથી બધા ગુણોને બાદ કરીએ જ્ઞાનમાંથી તો પછી દ્રવ્ય શું? કઈ દ્રવ્ય નથી રહેતો. એટલા માટે એમ કહ્યું કે ગુણ સમુદાયો દ્રવ્યમ, કે ગુણનો સમુદાય તે દ્રવ્ય છે. દ્રવ્ય કોઈ ગુણ સમુદાય પછી કોઈ ચીજ બાકી રહી છે તે દ્રવ્ય છે એમ નથી. જો ગુણનો સમુદાય તે જ દ્રવ્ય હોય તો પછી એને ગુણનો સમુદાય જ કયો ને દ્રવ્ય શું કરવા કયો છો? એક ગુણ, બે ગુણ, અનંત ગુણ બધા માટે અનંત ગુણ સાથે છે માટે એને દ્રવ્ય કહીએ છીએ. સર્વ ગુણોનું સહવર્તીપણું તેને દ્રવ્ય કહી દો તો કઈ નહીં. એક વિશેષતા પણ છે કે એ સર્વ ગુણોનું એકત્વ છે, જેમાં સર્વ ગુણોને આધારભૂતપણું છે જ્યાં, અને જે દ્રવ્ય ભાવે છે પણ ગુણ ભાવે નથી. જે દ્રવ્ય પણે છે પણ ગુણ પણે નથી. ગુણત્વ જુદી ચીજ છે, દ્રવ્યત્વ જુદી ચીજ છે. અથવા જ્ઞાનના નવી પદ્ધતિથી વિચારવામાં આવે તો બહુ સ્પષ્ટ પદ્ધતિસરનો વિષય એ છે કે દ્રવ્ય છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને ગુણો છે તે પર્યાયાર્થિક નયનો વિષય છે. ગુણના જે અનંત ગુણોનો ભેદ, અનંત ગુણો છે આમ દ્રવ્યમાં કહો, એ પર્યાયાર્થિક નયનો વિષય થઈ જાય છે. કેમ કે ભેદ છે અને દ્રવ્ય છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અથવા દ્રવ્ય છે તે અભેદનયનો વિષય છે અને ગુણો છે તે ભેદનયનો વિષય છે. એટલે એની એક સ્પેસિફિક કેરેક્ટર છે, પ્રોપર્ટી ના કહેવાય. કેમ કે પ્રોપર્ટી તો બધી ગુણો એ જ પ્રોપર્ટી છે, પણ એનો એક સ્પેસિફિક એનો કેરેક્ટર છે વિજ્ઞાનની દ્રષ્ટિએ. એ રીતે દ્રવ્ય ગુણ વચ્ચે સંબંધ છે, એ રીતે દ્રવ્ય ગુણનું સ્વરૂપ છે. જે ગુણનું સ્વરૂપ છે તે દ્રવ્યનું સ્વરૂપ નથી, દ્રવ્યનું સ્વરૂપ છે તે ગુણનું સ્વરૂપ છે. ગુણો આધાર છે અને દ્રવ્ય આધેય છે એમ ન કહી શકાય, પણ દ્રવ્યના આધારે ગુણો રહેલા છે માટે દ્રવ્ય આધાર છે અને ગુણો આધેય છે. એટલું વિચારી શકાય જે એમનો પ્રશ્ન છે એમાં સૂક્ષ્મતાથી વિચારવું એટલું વિચારી શકાય. આમ તો એક સત્તામાં દ્રવ્ય ગુણ અને પર્યાય છે, તો પણ દ્રવ્યત્વ છે તે ગુણત્વ નથી, ગુણત્વ છે તે પર્યાયત્વ નથી, પર્યાયત્વ છે તે દ્રવ્યત્વ ને ગુણત્વ નથી, ગુણત્વ છે તે દ્રવ્યત્વ ને પર્યાયત્વ નથી. આમ એક પદાર્થમાં દ્રવ્યત્વ કેવું હોય, એનું ગુણત્વ કેવું હોય, એનું પર્યાયત્વ કેવું હોય, એ એક પદાર્થને વિશે બરાબર જો સ્પષ્ટ સમજવામાં આવે તો વસ્તુનું બંધારણ જે છે એ બરાબર સમજાય છે. વસ્તુનું બંધારણ જો સમજાય તો પછી બંધારણ વિરુદ્ધ પોતાને વિકલ્પ કે વિચાર ઉઠે નહીં, અથવા તો સમાધાન થવામાં પણ એ બંધારણનો જ્યાં જ્યાં ઉપયોગ લઈ શકાતો હોય, થઈ શકતો હોય, કે સમાધાન થવામાં પણ જીવને કામમાં આવે. એટલે બાકીનો આત્માપણો શું, તો કે એ દ્રવ્યત્વ તે આત્માપણો છે એમ કેવું છે, અથવા અનંત ગુણો સર્વ પ્રદેશે રહેલા છે. આખો આત્મા એક અખંડ દ્રવ્ય છે, અભેદ નહીં એક પ્રદેશી છે, ભેદ નહીં અસંખ્ય પ્રદેશી છે. પ્રદેશ ને પ્રદેશમાં બે નહીં લાગુ કરીએ તો, કે અભેદ નહીં આત્મા એક અખંડ પ્રદેશ પિંડ છે, અખંડ પ્રદેશનો પિંડ છે કે જેમાં ખંડ ખંડ નથી પ્રદેશના. પ્રદેશની ભેદ કલ્પના કરીએ પરમાણુના માપથી તો અસંખ્ય પ્રદેશ આત્મક આત્મા છે. તો એ એક પ્રદેશને લક્ષમાં લઈએ, કારણ કે આત્માપણું શું, બાકીનો આત્માપણું શું, તો એક અખંડ પ્રદેશ પણ એ વિચારીએ તો એક અખંડ પ્રદેશમાં બધા જ ગુણો છે. અથવા ભેદથી વિચારીએ તો સર્વ પ્રદેશે અનંત ગુણો છે. આ પ્રદેશે પણ અનંત ગુણ છે, આ પ્રદેશે પણ અનંત ગુણ છે, આ પ્રદેશે પણ અનંત ગુણ છે, આ પ્રદેશે પણ અનંત ગુણ છે. બધા ગુણો બધા પ્રદેશોમાં, આખા પ્રદેશમાં, અખંડ પ્રદેશમાં વ્યાપેલા છે. એવું એક જ પ્રદેશમાં સર્વ ગુણોનું વ્યાપવું તે પણ આત્માપણો છે. એના એમાંથી તો આત્મા એવું નામ થયું છે એનું, કે સર્વ ગુણોને આત્મીયતા બહુ છે, ઘણી આત્મીયતા છે. જેમ આપણે કહીએ ને અમારી બે વચ્ચે આત્મીયતા બહુ છે, કે કોઈ વાત અમે ગુપ્ત રાખતા નથી, એવી અમારી આત્મીયતા છે એમ આત્મીયતા બોલાય છે ને. શું તો અનંત ગુણો વચ્ચે આત્મીયતા બહુ છે. કેટલા ગુણો તો વિરુદ્ધ સ્વભાવી છે તો પણ આત્મીયતા ઘણી છે. શું પરસ્પર સ્વભાવનો મેળ નહીં ખાતો હોવા છતાં આત્મીયતા ઘણી છે. આ એક આત્માનો આત્માપણું છે. એમને પૂછ્યું ને કે આત્માપણું શું, આવો એક પ્રશ્ન કર્યો, તો કે આ આત્માપણું છે. કોથળીમાં રૂપિયા ભર્યા છે એવી રીતે એ વાત નથી કે કોથળીમાં રૂપિયા ભર્યા છે. શું કેમ કે રૂપિયા જુદા જુદા લે છે, રૂપિયા ની કોથળી એમ કહીએ તો અંદર રૂપિયા બધા જુદા જુદા છે, એક એક રૂપિયો છૂટો પડે છે. જ્યારે આત્મામાં ગુણ, ગુણનો સમુદાય આત્મામાં છે, તો કે ગુણ જુદા જુદા છે કે નહીં? સર્વ ગુણો દ્રવ્યમાં વ્યાપ્ત વ્યાપક ભાવે છે. પ્રશ્ન એટલો જ ઉઠાવ્યો છે કે ગુણ સમુદાયો દ્રવ્ય, જો આટલી વાત છે તો ગુણનો સમુદાય તે જ દ્રવ્ય છે કે દ્રવ્યત્વ કંઈ બીજું સમજવા યોગ્ય છે? આ સિવાય પણ દ્રવ્યત્વ એ કંઈ સમજવા યોગ્ય છે? તો કે હા, દ્રવ્યત્વ સમજવા યોગ્ય છે. કેમ કે ગુણ તે ગુણ છે, ગુણ તે દ્રવ્ય નથી. ગુણ પણ છે તે દ્રવ્ય પણ નથી. શું મુદ્દો છે કે જે ગુણ પણ છે તે દ્રવ્ય પણ નથી. બધા ગુણો બધા એટલા દ્રવ્યો થઈ જાય, જેટલા ગુણો છે એટલા દ્રવ્યો થઈ જાય. પણ બધા ગુણોનું એક રૂપ, બધા ગુણોનું આત્મીયપણું તે આત્માપણું છે, અને એને દ્રવ્યપણું અહીંયા કહેવામાં આવે છે. માટે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. આ રીતે પોતાને જેટલું સમજમાં આવે એટલી એની પરિચર્યા, એટલે ચારે પડખેથી એની ચર્ચા કરવી જોઈએ એમ કહેવું છે. ગળાપણો છે એનો ગુણ છે, શું પણ ખારાપણો ગુણ નથી. એટલે બીજી રીતે વિચારીએ કે સાકર છે તો વર્ણપણો પણ એનો ગુણ છે, ભલે સફેદ એની પર્યાય છે, પણ આપણે સફેદ કે પીળી સાકર છે એ પર્યાયને નથી વિચારવી. કેમ કે પર્યાય પણ પીળી પણ સાકર હોય અને સફેદ પણ સાકર હોય, પણ વર્ણપણો અને ગળાપણો એટલે રસપણો અને વર્ણપણો એ જુદા પણ છે અને જુદા ન પડી શકે એનું કારણ કે દ્રવ્યપણો છે. એક માણસ ફ્રૂટ માર્કેટમાં કેરી લેવા જાય તો કેરી બે જાતની છે ત્યાં, એક પીળી છે અને એક લીલી છે, બે રંગની કે ખ્યાલ આવે છે, બંને મીઠી છે. પેલો માણસ એમ કે છે વેચનારા કે બંને સરખી મીઠી છે, પણ જો તમારે લીલા રંગની કેરી લેવી હોય અને પીળા રંગની કેરી લેવી હોય તો ભાવમાં એક કિલો એ 5 રૂપિયાનો ફરક છે. જે પીળા રંગની કેરી છે એના હું 5 રૂપિયા વધારે લઉં છું, જે લીલા રંગની કેરી છે એના 5 રૂપિયા ઓછા લઉં છું. તો કે પણ મારે તો કઈ રંગ ખાવો નથી. લેનાર શું કે મારે કઈ રંગ ખાવો નથી, મારે તો રસ ખાવો છે. તું તારે રંગ બાદ કરી લે, મને એકલો રસ આપને તો હવે બોલ, તારે મારે એકે રંગ નથી જોતો. તારે રંગના ભાવ જુદા જુદા લેવા હોય તો મારે તો એકે રંગ નથી જોતો, રસ જોઈએ છે, મને રસ આપી દે. તો કે ઈ તો રંગ તો હારે જ આવશે. તો રંગ અને રસ જુદા છે, કેમ કે રંગ તે રસ નથી ને રસ તે રંગ નથી. તે જુદા હોવા છતાં જુદા પડી શકે નહીં એવા જુદા છે, કેમ કે બંનેને આધારભૂત એવું એક દ્રવ્ય છે, બંને એના આધારે રહેલા આધેય છે, આધાર લેવાને યોગ્ય છે અને આધાર તે દ્રવ્ય છે. એ રીતે એમ જુદાપણું અને નહીં જુદાપણું, ભેદપણું અને અભેદપણું એક પદાર્થમાં દ્રવ્યને આ પ્રકારે છે. અને તે યથાશક્તિ તે પ્રશ્નની પરિચર્યા કરવા યોગ્ય છે. એટલે બંધારણનો આ રીતે યથાર્થ વિચાર કરવા યોગ્ય છે. ચોથો પ્રશ્ન, એ 4 પ્રશ્ન છે ને, એમાં ત્રીજો પ્રશ્ન હતો ગુણગુણીનો, હવે ચોથો પ્રશ્ન કહે છે કે કેવળ જ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ? તેનો ઉત્તર એમ લખો કે પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે. એ ઉત્તર પણ સંક્ષેપથી છે. જે પ્રત્યે ઘણો વિચાર કરવા યોગ્ય છે એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આત્મ વિશેષ કરશો કે હવે મારે જે તમને જે વિચારમાં પ્રેરવા છે, જે વિચાર બાજુ દોરવા છે એ માટે વાત કરે છે કે તેમાં એટલું ગ્રહણ કરશો કે, એટલે મારા પ્રશ્નને આ રીતે ગ્રહણ કરશો કે જે પ્રમાણે જૈના ગુણમાં કેવળ જ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાષ્યમાન થાય છે કે કેમ? અને તેવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાષ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટ થવા યોગ્ય છે કે કેમ? કેમાં જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો કાંઈ છે અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે કે તથા સમજવા યોગ્ય છે કે કેમ? આ વાર્તા ઉપર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. શું કેવળ જ્ઞાનનો પ્રશ્ન આપણે વિચારીએ કે કેવળ જ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ? તો સુભાષભાઈએ ઉત્તર લખ્યો છે કે પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે. હવે કેવળ જ્ઞાન એમણે કયું કહ્યું? તે અખંડ નિજ સ્વભાવનો અખંડ વર્તે જ્ઞાન. હા, અખંડ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં તો કે નિજ સ્વભાવનું જ માત્ર જ્ઞાન હોય. કેવળ એટલે માત્ર નિજ સ્વભાવનું જ્ઞાન હોય, અને એ જ્ઞાનનું નિજ સ્વભાવ સિવાય કાંઈ ન હોય. શું એટલે એનું નામ કેવળ. કેવળ એટલે માત્ર. તો એવું જે કેવળ જ્ઞાન, કે આ કાળમાં કોઈને થાય કે ન થાય, તો સુભાષભાઈ કહે કે થાય, અને એનું મારી પાસે પ્રમાણ છે. શું કે કેવળ જ્ઞાન બરાબર થાય આ કાળમાં. તો કે મારે એ પ્રશ્ન નથી કરવો. શું કહે છે શ્રીમદજી, કે મારે એ પ્રશ્ન નથી કરવો. જે પ્રત્યે ઘણો એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આત્મનું વિશેષ ગ્રહણ કરશો. કે હવે મારો પ્રશ્ન હું સ્પષ્ટ કરું છું, કે જે પ્રમાણે જૈનાગમમાં કેવળ જ્ઞાન માન્યું છે, જૈનાગમમાં પ્રસિદ્ધપણે કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે, કે લોકાલોક પ્રકાશક છે. શું લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન. સ્પષ્ટપણે કેવળ જ્ઞાનમાં તો લોકાલોક પ્રતિબિંબિત થાય છે, આવું પ્રસિદ્ધ સ્વરૂપ આવું છે. એ પ્રમાણે જૈનાગમમાં માન્યું છે અથવા કહ્યું છે તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ, એવું જે કેવળ જ્ઞાન તે સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાષ્યમાન થાય છે કે કેમ. એ વાત જ્ઞાનમાં બરાબર કરી છે. તમને કેમ લાગે છે કે આવું કેવળ જ્ઞાન આવું હોય? શું કેવું છે એમને, કે જે શ્રેણી છે, ક્ષપક શ્રેણી છે, શુક્લ ધ્યાનની શ્રેણી છે, અને એ શુક્લ ધ્યાનની અંદર કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો ધ્યાન તો આત્માનું છે, આત્માનું કેવળ આત્માનું ધ્યાન છે. ત્યાં જે પ્રગટપણું થયું જ્ઞાનનું, એમાં લોકાલોક પ્રકાશ થયા, તો એ કેવી રીતે થયા? સામાન્યપણે જીવ ઉપયોગ જ્યારે અન્ય પદાર્થ ઉપર મૂકે છે ત્યારે અન્ય પદાર્થ જ્ઞેય થાય છે. ઉપયોગથી અન્ય પદાર્થ બાજુ ઉપયોગ લંબાય છે અને અન્ય પદાર્થનું જ્ઞાન થાય છે. આ તો અંતર્મુખ હતા, લોકાલોકનું જ્ઞાન કેવી રીતે થયું સમજાવો. એ પ્રશ્ન તો એમનો ગૂઢ પ્રશ્ન તો આ છે. બીજું કે કેવળ જ્ઞાનનું યથાતથ્ય સ્વરૂપ છે એમ પૂછ્યું, એટલે એ સાચી વાત છે એમ પૂછ્યું. શું કે આવી રીતે અંતર્મુખ રહે અને બધું લોકાલોક જણાઈ જાય? બીજું કે કેવળ લોકાલોક ને કેવળ જ્ઞાન જાણે એટલું જ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે, કે પૂરેપૂરું જ્ઞાન આત્મામાં નિમગ્ન રહે તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે? કેમ કે કેવળ જ્ઞાન બે અર્થમાં વપરાય છે, એક સર્વજ્ઞપણાના અર્થમાં વપરાય છે અને એક આત્માને જાણવાના અર્થમાં વપરાય છે. તો અહીંયા પ્રશ્ન પૂછે છે, બે રીતે પૂછે છે, કે લોકાલોકને જાણે તો યથાતથ્ય છે, એટલે કેવળ જ્ઞાન છે ત્યાં સર્વજ્ઞપણું છે તે યથાતથ્ય છે, અને જો એમ હોય તો એટલું જ સ્વરૂપ છે, કે આ સિવાય સાથે સાથે કેવળ આત્માને જાણવું એવું પણ ભેગું છે, અને બે થઈને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે? કેમ કે જેઓ માત્ર સર્વજ્ઞપણાને જ જાણે છે એ આત્મામાં પરિપૂર્ણ નિમગ્નપણું શું એ જાણતા નથી. અથવા સમયસારની શૈલી અનુસાર લઈએ તો બહુ સૂક્ષ્મપણે એ વાત છે કે જ્યારે 13મા ગુણ સ્થાને જ્ઞાન પરિપૂર્ણ, જ્ઞાન ગુણનો પરિપૂર્ણ વિકાસ થાય છે અથવા પૂર્ણપણે જ્ઞાન પરિણમે છે, પછી પ્રતિબંધ નથી જ્યાં, આવરણ નથી જ્યાં પર્યાયને, એવી રીતે જ્ઞાન પ્રગટે છે પૂરી શક્તિથી, જ્ઞાનની પૂરેપૂરી શક્તિ વ્યક્ત થાય છે, ત્યારે તે પર્યાયને પરિપૂર્ણ વિજ્ઞાન ઘનપણો છે. સ્વસંવેદન થયું ત્યારે આત્મા વિજ્ઞાન ઘન થયો. પહેલો વહેલો આ સમયસારમાં શબ્દ વાપર્યો. નિર્દ્રાધિકાર અને કર્તા કર્મધિકારમાં એવી એવા આચાર્ય મહારાજના વચનો છે કે જેમ જેમ જીવ આશ્રયથી નિવર્તતો જાય છે તેમ તેમ વિજ્ઞાન ઘન થતો જાય છે. જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રયથી નિવર્તતો જાય છે. આવા સમયસારમાં તો સ્વસંવેદન થયું ત્યારે વિજ્ઞાન ઘન, અને પછી પણ વિજ્ઞાન ઘન વધુ ને વધુ વિજ્ઞાન ઘન થતો જાય છે. એનો અર્થ શું કે જ્ઞાનનું વેદન તો થયું તે સ્વસંવેદન, તે સ્વસંવેદનમાં પણ વિજ્ઞાન ઘનપણાની તારતમ્યતામાં ઉત્તરો ઉત્તર ઉપરના ગુણસ્થાનની અંદર ફરક છે. એટલે વધુ ને વધુ જ્ઞાન ઘન થતું જાય છે, નિવિડ થતું જાય છે, અને જ્યારે પરિપૂર્ણ જ્ઞાન પ્રગટે છે ત્યારે પરિપૂર્ણ વિજ્ઞાન ઘન પણ ત્યાં પ્રગટ થાય છે. જે વેદનના લક્ષણથી ભાવભાષણ થયું પરિશિષ્ટમાં જ્ઞાન જ્ઞાન ઘનપણો છે એમ કેવું છે. તો કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું તમે સમજો છો એમ કે છે કે આવું કોઈ કેવળ જ્ઞાનનું સ્વરૂપ તમે સમજો છો કે લોકાલોકને જાણે તે જ્ઞાન. જૈના ગમમાં કહ્યું છે કે લોકાલોકને જાણે તે જ્ઞાન. આટલું સમજો છો કે દેહ થઈને કેવળ જ્ઞાન છે એમ સમજો છો? તમે શું સમજો છો આ પ્રશ્ન છે એમ. આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. હવે ફરીને વાંચીએ. જે પ્રમાણે જૈનાગમમાં કેવળ જ્ઞાન માન્યું છે એટલે પ્રસિદ્ધપણે જે કેવળ જ્ઞાન કહેવામાં આવ્યું છે, શું જે આ લોકાલોકનો પ્રકાશક છે ને એ વાત પ્રસિદ્ધ છે. શ્વેતાંબર શાસ્ત્રોની અંદર પણ લોકાલોકને જાણનારું કેવળ જ્ઞાન છે એ પ્રસિદ્ધ છે, પણ પહેલાનો વિષય નથી. વિજ્ઞાન ઘનપણાનો વિષય નથી, જે સમયસારમાં છે એ વિષય નથી. એટલે કહે છે કે આગળમાં લીખું છે એટલું જ માનો છો અથવા કહ્યું છે તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ તમને લાગે છે? ભાષ્યમાન થાય છે લાગે છે એમ કે. એટલે કે આ સિવાયનું જે બીજું છે એમાં જે લખ્યું નથી એ પણ તમે સમજો છો આમ ધ્યાન દોર્યું છે. અને તેવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાષ્યમાન થતું હોય લોકાલોક પ્રકાશક તે આગમમાં કહ્યું છે તેવું એવું તમને લાગતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટ થવા યોગ્ય છે કે કેમ? આ કાળમાં એવું કોઈને કેવળ જ્ઞાન પ્રગટે કે કેમ? અથવા કિંવા એટલે અથવા જૈનાગમ કહે છે તેનો હેતુ કહેવાનો કાંઈ જુદો છે અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ બીજા કોઈ પ્રકારે હોવા યોગ્ય છે તથા સમજવું છે. આ બીજા પ્રકાર આવડા છે વિજ્ઞાન ઘનપણાનો, નિરવશેષ અંતર્મુખપણાનો. આ બે જે મુદ્દા છે કેવળ જ્ઞાનની અંદર એ પણ એનો કહેવાનો આશય છે. શું સમજો છો તમે એમ કરીને આપને જિજ્ઞાસામાં મૂકી દીધી છે, એમને જિજ્ઞાસામાં મૂક્યા છે એ તમે વિચારો. આ વાર્તા પણ યથાશક્તિ અનુપરીક્ષા કરવા યોગ્ય છે. તેમજ ત્રીજો પ્રશ્ન એટલે ઉપરનો ઉપર જે આ ગુણગુણીનો વિષય છે ને ફરીને પાછી વાત લે છે કે તેમજ ત્રીજો પ્રશ્ન છે તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે. ગુણગુણીનો વિષય છે. વિશેષ અનુપરીક્ષા કરીને એ બંને પ્રશ્નોના ઉત્તર લખવાનું બને તો કરશો. વધારે અનુપરીક્ષા કરવું એટલે વારંવાર વિચારવું એને અનુપરીક્ષા કહે છે. વારંવાર વિચારીને એ બંને પ્રશ્ન નો ઉત્તર છે, એ લખવાનું બને તો કરજો. પ્રથમના બે પ્રશ્ન છે, તેનો ઉત્તર સંક્ષેપમાં લખા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો તે પણ લખો. હવે એક કયા બે પ્રશ્ન છે, એમાં પ્રથમ પ્રશ્ન જાતિ સ્મરણ નામનો છે અને બીજો પ્રશ્ન જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું, તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો. પછી ત્રીજો તો કેવળ જ્ઞાનનો લીધો છે એમ કરીને વાત લીધી છે, એમાં એ કેવળ જ્ઞાનનો ચોથો લીધો છે. સ્પષ્ટીકરણમાં પોતે ત્રણ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. પ્રથમના બે પ્રશ્ન તેના ઉત્તર સંક્ષેપમાં લેખા છે, તે વિશેષતાથી વિચારવાનું બની શકે એમ હોય તો તે પત્ર લખશો, તે પણ લખશો. તમે પાંચ પ્રશ્નો લેખા છે, તેમાંના ત્રણ પ્રશ્નના ઉત્તર અત્રે સંક્ષેપમાં લેખા છે. ઠીક, એ તો એમના પ્રશ્નો છે ત્રણ. પાંચ પ્રશ્નો વડભાઈએ લેખા છે, એમાંથી પોતે ત્રણ પ્રશ્નનો ઉત્તર આપે છે. કેવળ જ્ઞાન નું સ્વરૂપ ભરતક્ષેત્રમાં આ કાળે અને જાતિ સ્મરણ નો ક્યાં પ્રશ્ન છે, એમાં કેવળ જ્ઞાની ને વિશે કેવા પ્રકારની સમજી પ્રશ્ન, એટલામાં તો પેલું તો જાતિ સ્મરણ નો ખુલાસો કરે છે. એટલે એ પ્રશ્ન પત્ર સાથે અનુસંધાન નથી, અનુસંધાન એ પત્ર નથી. હા, બાકી બે આવે છે પાછા. હા, પણ એટલે પાંચ જે એક સાથે છે એમાં ઓલા પ્રશ્નો કોમન હશે કદાચ એમ લાગે છે. એટલે તમારા જે પાંચ પ્રશ્નો છે તેમાંના ત્રણ પ્રશ્નોનો ઉત્તર હું અહીંયા સંક્ષેપમાં લખું છું. ના, એમાં એમનો વાત શું રહી છે વિષયમાં, કે કેવો જ્ઞાનનું સાંગોપાંગ સ્વરૂપ શું છે, કે એનું અંતરંગ જે છે વર્જ્ઞાનનું છે એ કેવું છે, કે અંતરંગ એવું છે કે નિરવશેષપણે અંતર્મુખ છે અને અત્યંત જેમાં સ્વસંવેદનનું વિજ્ઞાન ઘનપણું છે, આ અનુભવ પ્રકાશમાં પણ આ વિષયનો સંકેત મળે છે. જ્યાં દેવ અધિકાર લેખો છે ત્યાં કે વિતરાગ દેવનું અનંત સ્વસંવેદન પણ જોઈને સાધકજી પોતાના સ્વસંવેદનને વિચારે છે એમ કરીને વાત કરી છે. તો સ્વસંવેદન તો સ્વસંવેદન ચોથા ગુણ સ્થાને છે અને સ્વસંવેદન તેરમા ગુણ સ્થાને છે, બે વચ્ચે તારતમ્ય ભેદે અનંતો ફેર છે, જાતિ ભેદે જરાય ફેર નથી. સ્વસંવેદનની એક જ જાતિ છે પણ તારતમ્ય ભેદે અનંત ફેર, મોટો તફાવત છે, અનંતો તફાવત છે. અહીંયા જગન્ય ભાવે જે સ્વસંવેદન ચોથા ગુણ સ્થાને સ્વાનુભૂતિમાં આવ્યું તે કેવળ જ્ઞાનમાં અનંત ગુણ છે, એનાથી સ્વસંવેદન. અને અનંત ગુણ જે સ્વસંવેદન છે એની મૂર્તિ મૂકી છે અહીંયા એમ કે છે, એની મૂર્તિ બિરાજમાન, સ્વસંવેદનની મૂર્તિ બિરાજમાન છે. તો એના ઉપરથી સાગરજીને પોતાના સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે, સ્મરણમાં આવે છે, ભાવમાં આવિર્ભાવ થાય છે સ્મરણ થતા જ. એ વાત દેવ અધિકારમાં અનુભવ પ્રકાશમાં લીધી છે. જીન પ્રતિમાની સ્થાપનાનો વિષય લીધીને લઈને પોતે તો એમ કહે છે કે તમે જે કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે એ સાંગોપાંગ વિચારો તો તમને એનું અંતરંગ પણ વિચારમાં હોવું જોઈએ, સમજમાં હોવું જોઈએ. અને બહિરંગ કે જે લોકાલોકને પ્રકાશે છે એ કેવળ જ્ઞાનનું બાહ્ય અંગ છે. એમાં કાન છે, એ કાનનું બાહ્ય અંગ છે, અને અંદરની જે રચના છે પડદો છે, અને ત્યાર પછી અંદર પણ છે પાછી, જેને આ ડોક્ટરો એમ કે છે કે જ્ઞાન ગ્રંથિ. શું કે છે? ગ્રંથિ અંતરકરણ, પણ એને ઓલી ગ્રંથિઓ છે ને કે છે અંદર, હે? હા, જ્ઞાનની ગ્રંથિઓ કે છે ને, જ્ઞાન, જ્ઞાન શબ્દ વાપરે છે કઈ, જ્ઞાન તંતુ, ગ્રંથિ નહીં પણ તંતુ શબ્દ વાપરે છે, જ્ઞાન તંતુઓ, જ્ઞાનના તંતુ કે છે. કેમ કે એ લોકોનું તો રૂપીનું જ વિજ્ઞાન છે, અરૂપીનું તો વિજ્ઞાન નથી. પણ જે એરિયાની અંદર અવાજને ઝીલવાનો જે જ્ઞાનનો પ્રકાર છે, એ એરિયાની અંદર રહેલા ક્ષેત્રને જ્ઞાન તંતુ એવું નામ આપે છે. શું? જ્ઞાન તંતુ એમ કે છે. તાતણા જ્ઞાનના ત્યાં છે, ફાતણા ફાતણા નથી પણ એ જાતનો થયા પ્રદેશોની અંદર ક્ષોક્ષમ છે. આત્માનો જે પ્રદેશ છે અહીંયા એટલો ઉઘાડ છે, સ્પેસિફિક ટાઈપનો, ખાસ પ્રકારનો, કે સૂંઘે પણ નહીં, કે જોવે પણ નહીં, માત્ર જે ધ્વનિ છે એનું જ્ઞાન કરી શકે. પછી અક્ષરાત્મક હોય અનક્ષરાત્મક હોય, પણ ધ્વનિને ગ્રહણ કરવાનો ક્ષોક્ષમ છે. તો એ જે ત્યાં પૂતગળો છે અંદરના, એ અંદરનો કાન કે છે. એટલે કાનનું અંતરંગ છે અને આ બહિરંગ છે, બાહ્ય અંગ છે. એમ એક જ એ બધું થઈને એક કાનની પર્યાય, એમ કેવળ જ્ઞાનની એક પર્યાય. એનું બહિરંગ શું કે લોકાલોક ને જાણે તે. બહિરંગ કેમ કહ્યું એને? કે સામાન્ય માણસો પણ એને સમજી શકે, કે જેમ હું આ બધા પદાર્થો ઘટપટ આદિ જાણું છું, તો મારું જ્ઞાન મર્યાદિત છે, તો પણ હું આટલા બધા પદાર્થો જાણું છું. તો મારું જ્ઞાન પૂરેપૂરું વિકસિત થઈ જાય, નિરાવરણ થઈ જાય, અને મારી જ્ઞાન શક્તિ પૂરેપૂરી વ્યક્ત થઈ જાય, તો અનેક પૂરેપૂરા પદાર્થો જણાઈ જાય. એવું એક કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે, અને તે બાહ્ય દ્રષ્ટિએ પણ સમજી શકાય છે, માટે એને બાહ્ય અંગ કહ્યું. અને જે જ્ઞાનનું સ્વસંવેદન પણ છે, તે જ્ઞાનનું અંતરંગ છે. કેમ કે અંતરમાં વળ્યા પછી જ્ઞાનને, જ્ઞાન પોતે જ પોતામાં અંતરમાં વળે ત્યારે એ અંગનો જ્ઞાન થાય છે અથવા અનુભવ થાય છે, માટે તે જ્ઞાનનું અંતરંગ છે. તો તમે કેવળ જ્ઞાનના સ્વરૂપને અંતર બાહ્ય એવા સાંગોપાંગ સ્વરૂપથી જાણો છો? માત્ર જે આગમમાં કહ્યું છે કે લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન, એટલું જ તમે કેવળ જ્ઞાનનું સ્વરૂપ જાણો છો એમ પ્રશ્ન મૂકીને હું કેવળ જ્ઞાનના સ્વરૂપને પોતે સ્પષ્ટ કરવા માંગે છે. એ વાત છે. એમાં શું છે કે શ્રીમદજીના પરિચયમાં આવ્યા પછી સૌભાગભાઈ ઓલા કેવળ જ્ઞાન ઉપર એમને આકર્ષણ નહોતો. એમને તો પોતાના આત્માનું માત્ર જ્ઞાન વર્તે એનું આકર્ષણ હતું. મારે લોકાલોકને જાણીને શું કામ છે? મારે લોકાલોકના પદાર્થો જાણવાનું પ્રયોજન શું છે? તો મારે કઈ પ્રયોજન નથી. મારે તો મારા આત્માને જાણવાનું પ્રયોજન છે, ને ફક્ત એક મારા આત્માને જાણવું, એટલે મેં તો બધું જાણી લીધું. સમજી લ્યો ને? એક આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો, તે નિર્ગ્રંથ પ્રવચન છે. શું? બસ મારે તો આટલું જ કેવળ જ્ઞાન જોઈએ છે. જીનાગમમાં છે લોકાલોકને કેવળ જ્ઞાન જાણે છે એવું જીનાગમમાં છે. જીનાગમ સિવાય ક્યાં એવું આગમમાં નથી, બીજાના આગમમાં. તો પછી જીનાગમમાં છે એ તમને બરાબર લાગે છે? એટલે એટલું જ છે એમ બરાબર લાગે છે? તો કેવળ જ્ઞાનનું સ્વરૂપ તમે કેવી રીતે સમજો છો? બસ એ ચર્ચા એમને પોતે છેડી છે. 615 માં એ પ્રશ્ન છેડ્યો છે કેવળ જ્ઞાનનો. જે હું તો પૂછું છું કે કેવળ જ્ઞાનનું સ્વરૂપ જે આગમમાં કહ્યું છે એ આ કાળમાં છે, થાય ખરું? તમને એમ લાગે છે કે ઓલું જે આત્મામાં કેવળ અખંડ સ્વભાવનું જ્ઞાન વર્તે એવું આ કાળમાં થાય એ વાત કહેવા માંગે છે. શું કહેવા માંગે છે, તમે શું વિચારો છો બંને માટે, એમ પોતે પ્રશ્ન મૂક્યો છે ચર્ચા કરવા માટે. ઓલું કેવું જ્ઞાન તો થાય નહીં, લોકાલોક પ્રકાશ એવું કહો, કેવું જ્ઞાન તો આ કાળમાં થાય. પણ કોઈ સાધકજીવને આગમ ન વહેંચ્યા હોય અને પહેલું કેવું જ્ઞાન થાય અંતર્મુખ થઈને, અને એને એમ થાય કે આવું જ્ઞાન મને હજી છૂટી જાય છે, ઉપયોગ આવીને છૂટી જાય છે, ઉપયોગ આવીને છૂટી જાય છે માટે પૂરેપૂરું નથી, અને એ કેવળ જ્ઞાન સાદી અનંતપણે રહી જાય એવું કેમ ન થાય. જો સાયકલ એક સેકન્ડ પણ વ્હીલ ઉપર ઉભી રહી શકતી હોય તો પછી એને ગતિ આપીને કલાકો ના કલાકો સુધી શા માટે એમને ઊભી ન રાખી શકાય. વિજ્ઞાનીએ શું વિચાર કર્યો, નીચેનો ટાયર છે એ તો રાઉન્ડ છે, ફ્લેટ નથી. એક ફેટ વસ્તુ આમ રહી જાય પણ ગોળાઈ વાળી હોય તો ન રહે. તેમણે જોયું કે ગોળાઈ છે તો પણ એક સેકન્ડ રહે છે, જો એક સેકન્ડ રહે તો એક એક કરતા બધાજી સેકન્ડ આપણે કરી નાખીએ તો કેટલી, કે જેટલા કલાકને જેટલા દિવસ રાખવી હોય એટલી રહી જાય. વિજ્ઞાન છે ને તો એને ગતિ આપી દો, ત્યાંને ત્યારે એક ઉપર નમી જશે, ફરતી હશે તો નહીં નમે. તો કે અહીંયા એક ક્ષણ અંદર અંતર્મુખ થવાનો, જો એક ક્ષણ અંતર્મુખ થયા પછી બહાર આવી જવાય છે તો પછી એક એક ક્ષણ કરીને અનંતકાળ કેમ ન રહેવાય એમને. શું ગતિ આપો, ફોર્સ આપો, એને સ્પીડ આપી દો, અંદર અંતર્મુખને સ્પીડ આપી દો, વધારી દો, બરાબર છે. તો એવું કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો એમનો જે ભાવ છે, એવો કોઈ સાધકને લોકાલોકના કેવળ જ્ઞાનનો ખ્યાલ ન આવે, કેવળ જ્ઞાન શું કરવા પ્રગટ ન કરો, તો એવો તીવ્ર પુરુષાર્થ ચડી જાય. કદાચ ઓલું કેવળ જ્ઞાન ન પ્રગટે તેરમું ગુણ સ્થાન વાળું, પણ પુરુષાર્થ જો તીવ્ર થઈ જાય તો એકાકારી પણ થઈ જાય. બાકી તો 25 વર્ષ પહેલા કેવળ જ્ઞાન પ્રગટે અનંતમાં કાળમાં, કે 25-50 વર્ષનું આયુષ પૂરું કર્યા પછી પ્રગટે, કે અથવા દેવ લોકના 2-4 સાગરનું આયુષ પૂરું કર્યા પછી પ્રગટે, એમાં કાંઈ બીજો મોટો ફેર એને માટે તો રહેતો નથી. પ્રથમ પ્રશ્ન, જાતિ સ્મરણ જ્ઞાન માન પાછળનો ભાવ કેવી રીતે દેખે છે, જેને મતિ જ્ઞાનનો ભેદ એવું જાતિ સ્મરણ કે જે આગળનો ભાવ, જે ભાવ પૂરો થઈ ગયો અને નવા ભાવમાં આવ્યો જેવી કેવી રીતે દેખે છે તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો, કે નાનપણમાં કોઈ ગામ અને વસ્તુઓ વગેરે જોયા હોય અને મોટપણે મોટી ઉંમરે કોઈ પ્રસંગે તે ગામાદિકનું આત્મામાં સ્મરણ થાય છે, પોતાનું વતન હોય, નાનપણમાં વતનમાં ઉછર્યા હોય, નિશાળમાં ભણ્યા હોય, પછી મોટી ઉંમરે ઘણા વર્ષ સુધી મુંબઈમાં કે પરદેશ રહેતા હોય તો એનું ગામ યાદ આવે કે ના આવે, સ્મરણમાં આવી શકે કે ના આવી શકે, કે અમારા ગામમાં અહીંયા ચોરો છે, આ ચોરોને પાસે એક લીમડો છે, ગામની પાસે નદી જાય છે, નદી ઉપર પુલ છે, આવે કે ન આવે, ભલે બહાર રહેતા હોય સ્મરણ થાય છે. તે વખતે તે ગામાદીનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે તે પ્રકારે જાતિ સ્મરણ જ્ઞાનવાનને, જાતિ સ્મરણ જેને છે એવા જ્ઞાનવાનને પૂરો ભાવનું પણ ભાન એટલે સ્મરણ થાય છે. કદાપી આ ઠેકાણે એમ પ્રશ્ન થશે, આ જગ્યાએ કોઈ પ્રશ્ન કરે કે પૂર્વભાવમાં અનુભવેલા એવા દેહાદીનો આ ભાવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તો પણ પૂર્વભાવમાં અનુભવેલા એવા દેહાદી તથા કોઈ દેવલોકાદી નિવાસસ્થાન અનુભવ્યા હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે અને તે અનુભવ યથાતથ થયો છે એમ શા ઉપરથી સમજાય? પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે, આ ઠેકાણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે પૂર્વભવમાં અનુભવેલા એવા જે શરીર, શરીર જુદું હોય ત્યાં, આ શરીર તો ત્યાં છે નહીં. દેવલોક હોય તો દેવલોકનું શરીર હોય, ત્રિંચ હોય તો ત્રિંચનું શરીર હોય, એવા દેહાદીનું આ ભાવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથી માનીએ, માન્યો કે માનો કે એ સાચી છે વાત, તો પણ પૂર્વભવમાં અનુભવેલા એવા દેહાદી અથવા દેવલોકાદી નિવાસસ્થાન મહાવિદેવમાં શરીર મોટા હોય છે, ભલે મનુષ્યને મનુષ્ય હોય એના નિવાસસ્થાન પણ મોટા હોય. આપણે ઊંચાઈના પ્રમાણમાં આપણે દરવાજા બનાવીએ છીએ, સામાન્ય રીતે 6 ફૂટથી નીચો દરવાજો આપણે નથી બનાવતા, કેમ કે 5, 5.5, 5.5, 6.5 સુધીની ઊંચાઈ સામાન્ય મનુષ્યની છે, પછી 6 અને 6 થી ઉપરની કોક નહીં હોય છે. તો 6 ફૂટનો દરવાજો બનાવીએ સામાન્યપણે, વિશેષપણે કોઈ 6, 7 ફૂટ સુધી બનાવે છે, તો એનો અર્થ શું થયો કે આપણી જે ઊંચાઈ છે અને ચાલતા ચાલતા આપણે આવાગમન કરતા આપણને કાંઈ પણ તકલીફ ન થાય, અવરોધ ન થાય એવું આપણે બનાવીએ નિવાસસ્થાન. એમ ત્યાં મોટા મોટા શરીર છે મહાવિદેવમાં, તો એના નિવાસસ્થાન પણ એના પ્રમાણમાં મોટા હોય, એ અનુભવા હોય ત્યાં એનો અનુભવ થયો હોય, તો તે અનુભવની સ્મૃતિ થઈ છે અને એ સાંભળે છે, તો એ અનુભવ સાચો છે એમ છે ને ઉપરથી નક્કી કરવો? આ પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે. સાંભળે એ વાત ચાલો માનીએ કે જેમ બાળપણ સાંભળે મોટા થયેલા હોય એને, પોતાનું ગામ સાંભળે એમ પૂર્વભવ સાંભળે, પણ એ અનુભવ સાચો છે અને કલ્પના નથી થઈ એનું શું પ્રમાણ છે? એનું કોઈ ખાસ ચિહ્ન છે? કેવી રીતે ખબર પડે એનો? એમ પ્રશ્ન કેમ ઉઠાવ્યો છે કે કોઈ જીવોને ભાસ થાય છે કે હું પૂર્વે ફલાણો ફલાણી જગ્યાએ હતો, હું પૂર્વે આમ હતો, દેવ હતો, ફતિરિયંત હતો, અથવા મહાવિદેવમાં હતો, આમ હતું, તેમ હતું, તો એને જાતિ સ્મરણ છે કે એને ખાલી એવો કોઈ વિચાર આવ્યો છે, ભાસ આવ્યો છે, આભાસ આવ્યો છે? ભાસમાં સાચું હોય તો ભાસ કહેવાય અને ખોટું હોય તો આભાસ કહેવાય. જાતિ સ્મરણ શું, ભાસ શું, આભાસ શું, આ બધી વાત વિચાર માંગે છે એમનો પ્રશ્ન આ છે. તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે કે અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ માન થાય છે. શું છે? અમુક પ્રકારની ચેષ્ટા. ચેષ્ટા એટલે શું છે? કે મન વચન કાયાના ખાસ પ્રકારના પરિણામો અથવા પુરુષાર્થ આદિનો ઉત્થાન અથવા એ જાતની ઇનિશિયેટિવ જેને કહીએ. હું ચેષ્ટાની અંદર શું હોય? માણસને અમુક પ્રકારના ખાસ તીવ્ર ભાવો થતા હોય, શું અથવા એનું કોઈ ચિહ્ન મળે એને, લિંગ એટલે ચિહ્ન, તથા અમુક પ્રકારના સામાન્ય પરિણામો એ વગેરેથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે. પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણે નથી, એવું પોતાને સ્પષ્ટ ખ્યાલમાં આવે કે હું આમ જ હતો, આમ છે, આ વાત પાકી જ છે એમ પોતાને જે સ્મરણ થાય એ પાકું સ્મરણ હોય, પણ એની ખાતરી બીજાને થઈ શકે, બીજાને ખાતરી કરાવી જ શકાય, થઈ જ જાય, એનો કોઈ નિયમ નથી, એવો સિદ્ધાંત નથી કે બીજા પણ એ માની જ લે. એક જીવને જાતે સ્મરણ થયું હોય તે બીજો જીવ માની જ લે અને સ્વીકારી જ લે એવું ન પણ બને એમ કહેવું છે, અને સ્વીકારે એવું પણ બને. ક્વચિત અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેવા ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદીનું અથવા તેના નિશાનાદીનું કાંઈ પણ વિધિમાન પણ હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે. હવે કોઈ નજીકનું ક્ષેત્ર હોય ને એવી રીતે ત્યાં જે જાતિસ્મરણ જ્ઞાનમાન કહે એવી વાત ત્યાં વિદ્યમાન હોય, આ જીવ ત્યાં ગયો ન હોય આ માણસ ત્યાં ન ગયો હોય અને જેની વાત કરે ત્યાં સામે હોય શું તો બીજાને ખાતરી થઈ જાય છે કે આ કે છે એની સ્ફૂર્તિ સાચી છે, આમાં કઈ ફેર લાગતો નથી, એ રીતે પણ પ્રતીતિ થઈ શકે. અથવા જાતે સ્મરણ જ્ઞાનવાન કરતા જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે લ્યો, ઠીક નો ભેદ દીધો કે જાતે સ્મરણ જ્ઞાન કરતા પણ જેનું કોઈ જ્ઞાન વિશેષ છે એવું પણ જાણે. શું કોઈ જીવને એવી લબ્ધિ પ્રગટે કે એનો ઉપયોગ ક્યાં સુધી જાય, એમ કે ભાઈ હું તો દેવલોકમાંથી આવું છું, પેલા દેવલોકની અંદર અમે આ જગ્યાએ જે કૃત્રિમ ચૈત્યાલય છે ત્યાં જતા હતા અને આ પ્રમાણે વિમાન હતું અમારું, આમ હતું તેમ હતું, એની જાતે સ્મરણથી વાત કરે. અને કોઈ જીવને શ્રુતની એવી લબ્ધિ હોય અને ઉપયોગ ત્યાં સુધી જતો હોય, નિર્મળતાને લઈ એ જ્ઞાનમાં પ્રતિભાસ થતો હોય, શું એ જાણી શકે કે આ જાતે સ્મરણ છે એનું સાચું છે, તે પણ જાણે. હા, ઓમ ધ્વનિ થતો હતો એ એમને પોતાના તીર્થંકરત્વનો ભાસ આવતો હતો, ભાસ આવતો હતો. હે, હા, એ આમ તો વધારે તો પૂજ્યબેન શ્રીના જાતિ સ્મરણથી વધારે સ્પષ્ટ થયો. ઓમ ધ્વનિ અને જે સમોસરણમાં દેવી વાજિંત્ર 12.5 કરોડ વાજા વાગે છે એનો જે અવાજ છે એનો ભાસ પણ એમને આવ્યો હતો. બે ભાસ આવ્યો, એક ભગવાનના ધ્વનિનો અને એક દૈવી વાજિંત્ર જે 12.5 કરોડ વાજા ત્યાં વાગે છે એનો જે ધ્વનિ ઉઠે છે એ પણ એમણે સાંભળ્યો હતો. પેલો પેલો માકાનેરમાં ઉપાશ્રયમાં, માકાનેરના ઉપાશ્રયમાં આ સ્મરણનો વિષય છે, એટલે મતિ જ્ઞાનનો વિષય છે, કોનો શ્રુત જ્ઞાનનો વિષય છે. નિર્મળતા એટલી છે કે જેને લઈને એવું ભાષ્યમાન પણ થાય છે, આ પ્રતિભાષે છે, અહીંયા પ્રતિભાષે છે. અસંખ્ય અબજ ગાવ દૂર હોય, માઇલ દૂર હોય, અબજો ને અબજો માઇલ, અને ભાસ અહીંયા આવે આત્મામાં. શું ક્ષેત્ર ત્યાં છે ને એનો ભાસ અહીંયા આવે, જેમ આ ચોપડીનું ક્ષેત્ર બારીમાં છે પણ પ્રતિભાષે છે ને જ્ઞાનમાં, એવી રીતે. અને બીજાની અહીંથી એમ કહેવાય કે ઉપયોગ ત્યાં જીવો એમ કહેવાય, ખરેખર તો એ ઉપયોગ તો અહીંયા જ છે, આ ક્ષેત્ર છોડીને ઉપયોગ જતો નથી ક્યાંય, પણ એનું જ્ઞાન થાય છે, પ્રતિભાસ આવે છે, જેવું ચીજ છે એવું જ ભાષે છે, માટે એને પ્રતિભાસ કહેવામાં આવે છે. એવું પણ બની શકે છે, આ વાત એમણે વિશેષ કરી છે અને તે પણ પ્રમાણ છે, એમના અનુભવ પ્રમાણ છે, બીજા જ્ઞાનીઓને પણ એવું બને છે એમ કેવું છે. જાતિ સ્મરણ ઉપર થોડી વિશેષ ચર્ચા છે.